તારીખ 12/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે પર્યાય વગર દ્રવ હોતું નથી, દ્રવ્યની સિદ્ધિ પણ પર્યાયથી છે, પર્યાય વડે અસદ ઉત્પાદ છે. તો તમે એમ કહ્યું કે પર્યાય દ્વારા તો અસદ ઉત્પાદ છે, તેથી અસદ ઉત્પાદ વડે સદ ઉત્પાદ સિદ્ધ થયો તો પછી દ્રવ્યને સદ ઉત્પાદ કીધો, પર્યાયને અસદ ઉત્પાદ કીધો, તો પર્યાય વડે તો દ્રવ્યની સિદ્ધિ કરી છે. પર્યાય વિના તો દ્રવ્ય હાથમાં આવવાનું નથી, તો અસદ ઉત્પાદથી સદનો ઉત્પાદ સિદ્ધ કર્યો, શું કર્યું આ? તેમજ બીજી કે દ્રવ્યથી પર્યાય થાય છે, તેથી સદ ઉત્પાદથી અસદ ઉત્પાદ થઈ ગયો, દ્રવ્યથી પર્યાય થાય છે, દ્રવ્ય પર્યાય રૂપે પરિણમ્યું, તો સદ ઉત્પાદે અસદનો ઉત્પાદ કર્યો. તો પછી પર્યાય વડે અસદ ઉત્પાદ અને દ્રવ્ય વડે સદ ઉત્પાદ એમ શા માટે કહો છો? એમ કહેવા એમાં તો આમાં તો ઘણો વાંધો આવે છે એમ કે તેનું સમાધાન. પર્યાય દ્રવ્યનું કારણ છે, પર્યાય દ્રવ્યનું કારણ છે, દ્રવ્ય પર્યાયનું કારણ છે. કારણ તો એકબીજાને લાગુ પડે છે, એ તો એકબીજાને કારણરૂપ છે, પરંતુ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે. એવું દ્રવ્ય પર્યાયને કારણપણું એકબીજામાં પર્યાયને કારણપણું લાગુ લાગુ પડે છે, તો પણ એ વ્યવહાર છે બે વચ્ચેનો. પરંતુ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે, આ મુખ્ય વાત કરી નિશ્ચયની, કે પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે, દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે. હવે કારણથી કાર્ય થાય છે એમ પરસ્પર લેવાને પોતપોતા કારણ લીધું, પર્યાયનું કારણ પણ પર્યાય અને દ્રવ્યનું કારણ પણ દ્રવ્ય, દ્રવ્યનું કારણ દ્રવ્ય, દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી થાય છે, એટલે પણ પોતાના પોતાના લીધા. પર્યાય દ્રવ્યનું કારણ છે એટલે પર્યાય દ્વારા દ્રવ્યને પ્રાપ્ત કર્યું, કારણથી કાર્યને પ્રાપ્ત કર્યું, તો પર્યાય દ્વારા દ્રવ્યને પ્રાપ્ત કર્યું એમ એમ લાગવું પડે. હવે દ્રવ્ય પર્યાયનું કારણ છે કેમ? કે દ્રવ્યમાંથી તો પર્યાય આવે, માટે તો સીધું જ છે, એટલે કઈ રીતે એને લેવું એટલી જ સવાલ છે, બાકી કહેવામાં સમજીને કહેવામાં કોઈ દોષ નથી, ભાષાનો દોષ જ નથી, દોષ છે ઊંધી હોય તો, અયથાર્થ હોય તો, સમળી હોય તો દોષ. દ્રવ્યનું કાર્ય દ્રવ્યથી જ થાય છે એટલે પોતે પોતાના કારણકારી છે એમ લેવું છે. શું? તેથી પર્યાયથી અસદ ઉત્પાદરૂપ કાર્ય થાય છે અને દ્રવ્યથી સદ ઉત્પાદરૂપ કાર્ય થાય છે, આ અપેક્ષા એ કોઈ કોઈને ઉત્પન્ન નથી કરતા પણ પોતપોતાને ઉત્પન્ન કરે છે એમ કીધું. આ કારણ કાર્યનો ભેદ છે તે વિવેકી પામે છે, ઠીક એટલે જે સમજે છે એ પામે છે, સમજે છે ને ખબર છે કે આમાં પરિસ્થિતિ શું છે, પરંતુ ગમે તે ભાષા વપરાય દ્રવ્યને સમુદ્રને શાંત મળી, કે દ્રવ્ય સમુદ્રમાંથી દસ્તેજ છે આલાપ પદ્ધતિમાં. અહીંયા પૂજવળમાં ઉતાર્યા છે દીપચંદજીએ, પણ આલાપ પદ્ધતિમાં જીવમાં ઉતાર્યા છે એમ ફૂટનોટની અંદર વાત કરી છે. પૂજવળોનો એક સ્કંધ છે તેને દ્વિઅણુક આદિથી નિરપેક્ષ એવા શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞેયથી કહેવામાં આવે તો તે સ્કંધમાં જેટલા પરમાણુઓ છે તે સર્વે અવિભાગી પરમાણુની માફક શુદ્ધ છે, અશુદ્ધ હોવા છતાં શુદ્ધ લીધા એને છે સ્કંધની અંદર, એટલે અશુદ્ધ થઈ ગયા છતાં પણ એને શુદ્ધ દ્રવ્ય પણ એ લક્ષમાં લીધા. તે સ્કંધમાં રહેલા બધા પરમાણુઓમાં જો ઉત્પાદવીની ગૌણતા લઈએ, લઈને સત્તાગ્રાહક નહીં લઈએ તો તે સર્વે નિત્ય છે. સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, તે બધા નિત્ય છે. ઉત્પાદવીને ગૌણ કરી નાખવાનું, કેમ કે એ અનિત્ય છે, બાકી બધા નિત્ય છે એટલે કાયમ છે. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં લઈએ તો તે સ્કંદનો દરેક પરમાણુ પોતાના ગુણ પર્યાયથી અભેદ છે. એટલે ગુણ પર્યાયની ભેદ કલ્પનાને અપેક્ષા ન લઈએ તો તે અભેદ છે, બધા પરમાણુઓ અભેદ છે. એટલે બીજાના ગુણ પર્યાય છે જુદા છે, પોતાના ગુણ પર્યાય છે અભેદ છે. ચોથું, સત્તા ગૌણ કરીને ઉત્પાદ ગ્રાહક નહીં થી સર્વે પરમાણુ અનિત્ય છે, તે અશુદ્ધ પર્યાયાર્થિક નહીં છે. ઉત્પાદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી જોતા દ્રવ્ય એક સમયમાં ઉત્પાદ દ્રવ્યાત્મક છે, તે આલાપ પદ્ધતિ પ્રમાણે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પહેલા ત્રણ શુદ્ધ દ્રવ્યાર્થિક ના લીધા, પછી આ અશુદ્ધ દ્રવ્યાર્થિક શરૂ કર્યો. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી ગુણનો ગુણીથી ભેદ કહેવાય છે, તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં થી વિષય કરાય છે. પછી સ્વદ્રવ્યાદી ચતુષ્ટય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એવા ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં થી વસ્તુને અસ્થિ કહીએ. અને પરદ્રવ્યાદી ચતુષ્ટય ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં થી એને નાસ્તિ કહીએ, દ્રવ્ય નાસ્તિ રૂપ છે ને દ્રવ્યસ્તિ રૂપ છે. અન્વય દ્રવ્યાર્થિક નહીં થી ગુણ પર્યાય સ્વભાવ વાળું દ્રવ્ય છે. અને પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થી નહીં થી મૂર્તિ જળ સ્વભાવી પૂજબળ છે. એ પરમ ભાવ ગ્રાહક, એનો પારિણામિક ભાવ થી લેવાનો, દ્રવ્યાર્થિક નહીં થી મૂર્તિ જળ સ્વભાવી છે એટલો સ્વભાવ લેવો તે પૂજબળ. એ પ્રમાણે સામાન્ય વિશેષરૂપ વસ્તુ ઉપર અનંત નયો લાગુ પડે છે. આ રીતે આ એક દ્રવ્યાર્થિક નહીં ના 10 ભેદ ગયા, ઉપર નિગમ નહીં ના કેટલા ભેદ ગયા, દ્રવ્ય નિગમ ને પર્યાય નિગમ, પછી બંને ના ભેદ લીધા, દ્રવ્ય ના 8 લીધા, પર્યાય ના 3, 3, 6, 6, 12, 12, 3, 15 ભેદ પર્યાય નિગમ ના લીધા, 15 ને 8, 23 ભેદ લીધા. એવી રીતે અનંત ભેદો થઈ શકે છે. અહીં દ્રવ્યાર્થિક નહીં ના 10 ભેદ કયા છે, પર્યાયાર્થિક ના 6 ભેદ છે તે હવે આગળ કહેશે. હવે ત્યાર પછીના પ્રકરણમાં અહીંયા પર્યાય જે આગળ આવશે. નિશ્ચયનું પ્રકરણ વધારે સૂક્ષ્મ આવ્યું છે જરા. પર્યાયાર્થિક નહીં ના પ્રકારો વચ્ચે વ્યવહાર અને નિશ્ચય એવા 2 પ્રકરણ લઈ લીધા. નિશ્ચયનું પ્રકરણ બહુ સારું છે, નિશ્ચયનું પ્રકરણ આવશે એમાં ઘણી સૂક્ષ્મતા થોડી અધ્યાત્મનો વિષય પણ સારો લીધો છે. નિશ્ચયનો વિષય છે ને એટલે અધ્યાત્મ.